Oh. સ્વરૂપની પ્રાપ્તિ અર્થે સ્વરૂપની સમજણ હોવી જરૂરી છે. સાધક વર્ગની અંદર બહુ મોટી મુશ્કેલી છે. જે સ્વરૂપને પ્રાપ્ત કરવું છે તે વિશેની સમજણ અધૂરી છે, અપૂર્ણ છે. એમાં મત છે, એમાં માન્યતા છે, એમાં આગ્રહ છે, એમાં દર્શન છે, એમાં અભિનિવેશ છે, એમાં ક્યાંક ગુરુ પણ છે. એટલી વિકટ પરિસ્થિતિ છે કે સર્વસામાન્ય સાધકને કોઈ ગજું નથી કે આ સ્વરૂપને ઓળખતા પહેલા આ પ્રતિબંધને ઓળખે. ખ્યાલમાં આવે છે? વાત બરોબર સમજમાં લેજો. આ પ્રતિબંધથી ઘેરાયેલો જીવ છે અને પ્રતિબંધ એના સ્વચ્છંદ રૂપે દ્રઢ થઈ ગયા છે. એટલે એ જ્યારે જ્યારે કંઈ સ્વરૂપને સમજવાની વાત કરે છે ત્યારે એની પૂર્વધારણાઓ, એની મતિકલ્પના આધારિત માન્યતાઓ જોર કરે છે. એને સ્વરૂપનો લક્ષ્ય થવા દેતા નથી. ઉપકાર છે આ કાળમાં જ્યાં તીર્થંકરો અને કેવડીનો અભાવ છે, એવા કાળમાં, દુષ્મ કાળમાં પરમ કૃપાળુ દેવ જેવો પરમ પ્રકાશિત પુરુષ, આત્મા પુરુષ, જાગૃત પુરુષ એ આ કાળે આવીને એવો યોગ બને છે. જ્યારે આવા પુરુષો આવે છે ને એની સાથે પારમાર્થિક ઋણાનુબંધ જેના હોય ને એવા લોકો પણ જન્મ લે છે. એટલે પરમ કૃપાળુ દેવ આવ્યા, પ્રભુશ્રી પણ પધાર્યા આ કાળમાં, સૌભાગ્ય પણ આ કાળમાં જ જન્મ લીધો. અંબાલાલ, જુઠાલાલ, અનેકવિધ લોકો, કેમ કે એ આખું ક્લસ્ટર હોય છે જીવોનું, એકબીજા સાથે પારમાર્થિક ઋણાનુબંધથી જોડાયેલા હોય છે. એ સ્વાભાવિક છે. જ્યાં જીવ જશે ત્યાં એના પારમાર્થિક ઋણાનુબંધવાળા લોકો પણ હશે અને વ્યવહારિક ઋણાનુબંધવાળા લોકો પણ હશે. પણ જીવ ક્યાં ડૂબેલો છે? વ્યવહારિક ઋણાનુબંધવાળા, જે એને માં રૂપે છે, બાપ રૂપે છે, સંતાન રૂપે છે, પતિ રૂપે છે, સ્વજન રૂપે છે, એની પાછળ ઘેલો થયો છે, ગાંડો થયો છે. મારા સગા કેવા હારાના, મારા વેવાય કેવા હારા, ધૂળ પડી તારા વેવાયમાં, તારા આત્મકલ્યાણમાં કોણ તને ઉપયોગી થશે? આ તો બધા સંસારની અંદર રખડાવનારા છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ તો બહુ આકરી ભાષા વાપરી છે કે આ સ્વજનો એ તો લૂંટારૂની ટોળી છે, દુટારાઓની ટોળી છે, તને ભરમાવી દે છે. તને એમ થાય છે આજ મારા અને આજ મારા હિતે છું ને આજ મારા કલ્યાણ નથી, મોહથી તને આંધળા બનાવી દીધા છે. અને જે સ્થિતિ ગીતામાં અર્જુનની છે, પ્રથમ અધ્યાય વખતની, એ સ્થિતિ જગતના જીવોની છે કે આ મારો ગુરુ છે ને આ મારો બાપ છે ને આ મારો કાકો છે, આ મારા ભત્રીજાઓ છે, આ મારા કઝિન છે, સાહેબ આની સામે હું કેમ લડું, સાહેબ આની સામે મારે શસ્ત્ર કેમ ઉઠાવવા. અને ત્યાં યોગેશ્વર હાજર થાય છે. આખો સંવાદ જો સમજાય જબરજસ્ત છે. અનાસક્ત યોગ, આ બધા સંયોગે તારા છે, કોઈ તારું નથી, તું એકલો જ છું. તારી યાત્રા મુક્તિ તરફની એકત્વ નિચ્છ. આવો અમર સંદેશ ભારતના તમામ આધ્યાત્મિક દર્શનોની અંદર સમાવિષ્ટ થયેલો છે. એ કૃષ્ણ ગીતા હોય, અષ્ટાવક્ર ગીતા હોય કે અન્ય અનેક પ્રકારની ગીતાઓ, તો લગભગ 100 ઉપરાંત છે. બધામાં મૂળ સૂર આ છે, આત્માનું ચૈતન્ય સ્વરૂપ, પોતાના સ્વરૂપની ઓળખાણ, એના આધાર ઉપર એને આ સંબંધોનો મોહ છે જે એની સ્વરૂપની ઓળખાણ થવા દેતો નથી. અહીંયા એનો જ્ઞાનથી તત્વજ્ઞાન આપીને એ ગુરુ એને સમજણ આપે છે કે તું દેહ નથી, એટલે દેહના સંબંધથી ઊભો થયેલો સંસાર એમાં તારાપણું કર્મ, એ સંયોગ છે. પસાર થઈ જાય એમાંથી, એ સંયોગ છે. જેમ યાત્રા કરતા હોય, બહુ સરસ મજાનો રસ્તો આવે, પણ થોડો રસ્તો એવો પણ હોય તકલીફવાળો હોય, જેને આગળ વધવું છે ને એમાંથી પણ પસાર થઈ જવું શાંતિથી, બોલ્યા વિના, કચકચ કર્યા વિના પસાર થતા આપણને નથી આવડતું કે આપણો વર્તમાન જન્મ છે એ પણ એક પસાર થઈ જવા માટેનો અવરોધ છે વચમાં. અહીંયા આપણી યાત્રા ચાલુ રહેવી જોઈએ. પરમ કૃપાળુ દેવે આ સમ્યક દર્શન થાય, આ સંકેતનું શુદ્ધ સરનામું જગતના જીવોને મળે, અને પ્રભુશ્રીએ આકાંક્ષા કરી કે નાથ, જો આ જન્મમાં નહીં મળે અને જો દેહ છૂટી જશે તો રખડી મરીશું. 6 પદનો પત્ર વાંચતી વખતે આવી જિજ્ઞાસા, આવી વેદના, અને પુરુષે આપ્યું કે તમને રખડી મરવા નહીં દઈએ, અનંત કાળમાં જે તમને ઉપલબ્ધ થયું નથી, જે સ્વરૂપની ઓળખાણ થઈ નથી, એ અમે કરાવીશું. આવશ્યકતા છે તમે તૈયાર થાઓ. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અસંખ્ય પુરુષોની સંમતિથી નીચે જણાવ્યા છે તે સ્થાનક સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક છે. અને એમાં પાંચમા અને છઠ્ઠા પદની અંદર જે વાત આવી કે જે અનાદિ કાળથી જીવની અંદર એક બંધ ભાવ દ્રઢ થઈ ગયો છે, અનાદિ કાળથી પર તરફનો જે લગાવ છે, પર તરફની જે મમતા છે, પર તરફની જે આસક્તિ છે, આ બંધ ભાવ છે જે કશાયના પરિણામ નિપજાવે છે. આ બંધ ભાવના અનધ્યાસથી, અપરિચયથી અને ઉપશમ કરવાથી તે બંધ ભાવ ક્ષીણ થઈ શકે છે. બંધ ભાવ વિભાવ ભાવ તે બંધ ભાવ, સ્વભાવ ભાવ તે મુક્ત ભાવ. જ્યાં જ્યાં જીવ કોઈ પણ કારણે જો કશાય પરિણામયુક્ત બને તો તે બંધ ભાવ છે. પછી ગ્રંથની અંદર બને કે ગુરુની અંદર બને કે પોતાના સ્વજનોમાં બંધે, આસક્તિ છે, મમત્વ છે, આગ્રહ છે, અભિનિવેશ છે, એ બંધ ભાવ છે. જ્ઞાનીઓએ કહ્યું કે આ આનો અનધ્યાસ હવે આને છોડી દો, એનો અપરિચય કરો, ઉપશમ કરો. આવી જાય સંસ્કારવત આવે તો એનો ઉપશમ કરો. આ થઈ શકે છે, બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય છે, અને એના સાધનો છે, ઉપાય છે, અને એ કર્મબંધથી વિપરીત સાધનો જે છે એના ઉપાય છે. માર્ગ એટલો બધો જ્ઞાનીઓએ સ્પષ્ટ બતાવ્યો છે કે કોઈ કાળમાં પણ માર્ગનો અસ્ત ન થાય. જ્ઞાનીઓની ઉપલબ્ધિ કદાચ હોય ન હોય, આગળ પાછળ હોય બને, પણ એમણે બતાવેલો માર્ગ શાશ્વત છે, મોક્ષ માર્ગ શાશ્વત છે. એ બતાવીને પછીના પેરેગ્રાફમાં આ છ પદના મહત્વનું પરમ કૃપાળુ દેવ કહે છે કે આ તો અત્યંત સંદેહ રહિત છે, પરમ પુરુષે પ્રકાશ્યા છે. પોતે પણ એના પ્રત્યે વિનય કરે છે કે બતાવનારા આવા શુદ્ધ પદને પામેલા પુરુષો. એટલે કહે છે કે આ છ પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. અને એ છ પદનો વિવેક જીવને સ્વરૂપ સમજવાને અર્થે કયો છે, ચર્ચા માટે નહીં, વાદ વિવાદ માટે નહીં. તું તારું સ્વરૂપ યથાર્થ સમજ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. આ અનંત કાળના દુઃખનું કારણ માત્ર ને માત્ર તારું સ્વરૂપ વિશેની અભાનતા છે, અજ્ઞાનતા છે. એ સ્વરૂપ સમજવા અર્થે આ છ પદ કહ્યા છે, પણ વિવેકથી સમજવાના છે. એ છ પદનો વિવેક થવો જોઈએ. સમીપ મુક્તિગામી જીવ સહજ પરિણામમાં એ સમજે છે અને એને વિવેક જાગૃત થાય છે. જે અનંત સંસારમાં રખડતો જીવ હવે કાંઠે આવેલો છે, જ્ઞાનીઓ એની ભાષા બદલાવ્યા કરે, કોઈ એમ કે ચરમાવર્તમાં આવ્યો છે, હવે જીવ છૂટવાનો થયો છે, એટલે હવે એને બંધભાવ તરફ હવે ક્યાંય આકર્ષણ નથી, બંધાવાના સ્થાનમાં હવે ક્યાંય મોહ નથી, સંસારના રાગ અને રુચિ એના હવે અલ્પ થયા છે, મંદ થયા છે, વૈરાગ્યની વૃત્તિ હવે એની સતેજ થઈ છે. આ જીવ સમીપ મુક્તિગામી છે. કુટુંબની અંદર પણ જેનો સમભાવ યથાર્થ રહી શકે છે, કૃપાળુદેવ પત્રમાં આ ઓળખાણ આપી છે કે કુટુંબના સંઘમાં તો બધાય પ્લસ હોય ને માઇનસ હોય, કોઈ કેવો હોય ને કોઈ કેવાય, બધું હોય, કે છતાં આવી વિષમતાની વચ્ચે, વિચિત્રતાની વચ્ચે જે પોતાનો સંભાવ યથાર્થ રાખી શકે છે તે જીવને અમે સમીપ મુક્તિગામી કહીએ છીએ. કસોટી ઘણી આકરી છે, પણ જેનું અંતર લક્ષ છે એને આ કઈ તકલીફ થાય જ નહીં, એને સહજ બની જાય. એટલે કહ્યું કે સહજપણે વિચારણા થશે અને સહજમાં પામવા યોગ્ય થશે. ઓળખાણ આપી કે તારે તારા સ્વરૂપની ઓળખાણ સાચી લેવી છે ત્યારે પહેલા વર્તમાનમાં અત્યારે સ્વરૂપ કયું છે, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ છ પદની દેશના આપી છે. કેવું સ્વરૂપ છે અત્યારે? પેલા સ્વપ્ન દશા. આપણે સ્વપ્ન દશામાં છીએ, આ કઈ વિચાર આવે, આ બધું મૂકી દો બાજુ ઉપર, વિચારો. સાચું માનીને જીવીએ છીએ કે સ્વપ્ન માનીને જીવીએ છીએ? સાચું. એટલે સાચું ખોટું લાગે છે વારંવાર. હવે જો ખોટું છે, માં શું ખોટું કરું? સ્વપ્ન દશા છે, આ સ્વપ્ન દશા છે. આયુનો બંધ પૂરો થશે, આ દશા વિખરાઈ જશે, બધા સંયોગો વિખરાઈ જશે. ઘણું આપણે હતું મેળવતું પુણ્યના કારણે અને ઘણું આપણે પ્રાપ્ત કર્યું, બધું વિખરાઈ જશે. વાત પૂરી થઈ ગઈ. આપ મુએ તો ડૂબ ગઈ દુનિયા, તારી દુનિયા ગઈ, હવે બીજી શરૂ થઈ. સ્વપ્ન દશા છે, આભાસી દશા છે, અને એમાં એને મમત્વ ભાવ અને અહમ ભાવ ઉત્પન્ન થયો છે. અહમ બા હું છું, પણ તું સ્વપ્ન દશામાં હું કેવો? સ્વપ્ન દશામાં સ્વપ્નમાં તું રાજા હો અને તને રાજાનો અહંભાવ ચાલુ રહી, સપનું પૂરું થઈ જાય. તો કે મને સપનું આવ્યું હતું ને, હું તો દેશનો પ્રાઇમ મિનિસ્ટર હતો. એ તને સપનું આવ્યું હતું, તું કે પ્રાઇમ મિનિસ્ટર હતો? ફટાફટ છો. એક આવો અહંભાવ પોતા વિશેનો, અને બીજો મમત્વ ભાવ. એ પોતાના આવા દાંભિક વ્યક્તિત્વ જે છે, ભ્રામક વ્યક્તિત્વ છે, એના આધાર ઉપર જે કાંઈ સંબંધોની હારમાળા છે, સંયોગોની હારમાળા છે, એને મારા પણ માને છે. મમત્વ છે એમાં. દીકરો મારો, ઘર મારું, સમૃદ્ધિ મારી, પદ મારું, પ્રતિષ્ઠા મારી. પણ સપના વાળો તું છો, હવે આમાં તારું ક્યાંથી આવે ભાઈ? મૂળ જ ખોટો છો. પછી ગીતામાં સરસ, ઉર્ધ્વ મૂલ કુતો શાખા, મૂળ જ નથી, એમાં શાખા ક્યાંથી હોય? તારું સાચું સ્વરૂપ જ્યારે તને સમજાશે ત્યારે તો તું અસંગ છો. તરત જ લાગશે કે કોઈ મારા નથી. જો સ્વરૂપ આપણને સમજાય એની વાસ્તવિકતા, તો આપણને લાગે કે અસંગ એ મારો સ્વભાવ છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન. અને આખી વાત પલટાઈ ગઈ. જે સાથે જોડાયેલો છું એ બધા સર્વેથી હું તો ભિન્ન જ છું અને અસંગ છું. જ્યારે આવી સમજણની પ્રતીતિ અનુપ્રેક્ષાથી આવે, ચિંતનથી આવે, મનનથી આવે, મહાપુરુષોના વાક્યોના ગોલનથી આવે, સમ્યક દર્શન થાય, શ્રદ્ધા જન્મે, બંધભાવ ઉપશમ થાય, મંદ થાય, અલ્પ થાય, તો કે છે એને અને જીવ તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો પરિણામ કરે તો સહજ માત્રમાં સમ્યક દર્શનને પામે, અને સમ્યક દર્શનને પામીને સત્સ્વરૂપ રૂપ મોક્ષને પામે. હવે આમાં કેટલા તબક્કા આવ્યા, કેટલા આવ્યા? સહજ પરિણામ કરે કે સ્વપ્ન દશાથી હું રહી છું. એક આટલું વિચારે, એ વિચારનો આધાર શું? જ્ઞાની કહે છે, મારી આંખો ખુલી છે છતાં મને સત્ય દેખાતું નથી, અને જ્ઞાની મારાથી પરોક્ષ છે તો પણ એ કહે છે કે તારું સ્વરૂપ આનાથી જુદું છે. જ્ઞાન ચક્ષુથી વિચાર, અંતર ચક્ષુ ખોલ, તને પ્રતીતિ થશે, અને પ્રતીતિ થશે એના બે પરિણામ આવશે, સર્વથી ભિન્ન અને અસંગ. આ જીવને પ્રાપ્ત થાય. આ છ પદના પરિણામ રૂપે કૃપાળુદેવ અહીંયા એટલું સરસ મજાનું આ લખે છે, અને પછી એને કોઈની સાથે, કોઈ સંયોગ સાથે ક્યાંય આત્મીયતા થશે જ નહીં. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું સ્વરૂપ, કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ અનુભવ તેને થાય છે. અપરોક્ષ. આ એક પ્રોસેસ છે, પ્રોસેસ આખી. આ સાધના છે, આ ધ્યાનની સાધના છે. એક એક તબક્કા આવ્યા છે, આવું પરિણામ આવતું જાય. सर्व विभाव पर्याय मा पोताने अध्यास्थी ऐक्यता थई छे आनो अर्थ शुं विभाव पर्याय एटले शुं विभाव पर्याय बराबर जेटली आपने आपने जेटली समझाए अपनी भाषा में ए साची पछी शास्त्र में आम कहू छे ने दार्शनिक भाषा में आम जे लिखू होय पण हूँ देह छू आ स्वभाव पर्याय के विभाव पर्याय विभाव आ छोकरो मारो छे ए स्वभाव पर्याय के विभाव पर्याय आ घर मारू छे स्वभाव पर्याय के विभाव पर्याय आ पद मारू छे आ प्रतिष्ठा मारी छे आ समृद्धि मारी छे अलंकारो मारा छे आ परिग्रह मारो छे आ बधा संबंधीओ मारा छे आ बधुं हूँ करी शकुं छुं हूँ बधाना हितनुं काम करू छुं हूँ सौ माटे आटला बधा काम करीने ढळेडा करू छुं हूँ तो मरी जाऊं छुं मारुं कोई सांभळतुं नथी आ स्वभाव पर्याय छे कि विभाव पर्याय दुखी थया करे आखो दी स्वभाव पर्याय ना कारणे के विभाव पर्याय ना कारणे ई आपणू आ ज्ञान छे ओलू सांभळेलू के स्वभाव ना कारणे दुखी न थाय पण पेला नक्की करो के विभाव पर्याय तो शुं काम छे अज्ञान घणू छे हजी अज्ञान तूटतुं नथी અહીંયા એનું સરસ સૂત્ર આપ્યું કે એનાથી હું ભિન્ન છું કારણ કે વિભાવ પર્યાય તો મને જન્મજાત એવી બધી પાકી થઈ ગઈ છે મારી સ્વભાવ પર્યાય તો ગોતવી પડશે સ્વભાવ પર્યાય તો શોધવી પડશે પણ વિભાવ પર્યાય તો હું ગમે તે કહું બોલો ગમે તે બોલો પોતાની કોઈ પણ અવસ્થા બોલો કે હું ખાવા બેઠો છું મને આ નહીં ભાવે હું નહીં ચલાવી લઉં સ્વભાવ પર્યાય કે વિભાવ ઉભો રહે વિચાર આને આમ મને કીધું મને આ બહુ ખોટું લાગી ગયું સ્વભાવ પર્યાય કે વિભાવ પર્યાય આ વિભાવ પર્યાયથી મારું સ્વરૂપ જુદું છે હું ભિન્ન છું તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે કેનાથી વિભાવ પર્યાયથી અત્યાર સુધી વિભાવ પર્યાયથી એકત્વ માન્યું અને જ્ઞાને કે છે તું એનાથી તદ્દન ભિન્ન છો કેવળ ક્યાંય લાગે વળગે એક પાણ પણ આ જગત સાથે મળતી આવે નહીં આ પત્ર ધ્યાનનું કારણ છે આ બધું તો સરસ કે છે આ નિજ સ્વરૂપને જાણે જ્યારે આ રીતે એના મગજની અંદર બેસે ત્યારે જાણે પછીનું એક વાક્ય વાંચો તો અનિલભાઈ જે જે પુરુષોને
જે જે પુરુષો એ જન્મ જરા મરણનો નાશ કરવો
નહીં નહીં નહીં
અચ્છા
હા જે જે પુરુષોને એની ઉપરનો પેરાગ્રાફ
જે જે પુરુષો એ જન્મ ના જે જે પુરુષોએ એ છ પદ છ પ્રમાણ એવા પરમ પુરુષના વચનને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે આદિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહિત થયા છે થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે
શું કીધું કઈ પકડાય
આત્માનો નિશ્ચય થયો એટલે
કોને થયો કોણ મુક્ત થયા મનુભાઈ આમાં લખ્યું છે એ પ્રમાણે જ બોલો, નહીંતર પછી ઓલું આપણું બધું સ્મરણમાં આવે ને એમ બોલ્યા કરીએ, એ નહીં. એ આપણે એ નામ શું કેમ લેવા છે? અહીંયા તો કોઈ પણ લાગુ પડી જાય ને, બધાને લાગુ પડે. કોણ મુક્ત થયા છે? કેવી રીતે થયો?
છ પદના પ્રમાણથી, છ પદના પ્રમાણથી, છ પદના પ્રમાણથી જેને નિશ્ચય થયો છે કે આજે
પરમ પુરુષના વચને, જે જે પુરુષોને એ છ પદ સે જ આમાં બરોબર વાંચવામાં આપણે જરા જુઓ, જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા એવા આત્માનો નિશ્ચય થયો છે, પણ વચ્ચે એક ત્રણ શબ્દ છે, પરમ પુરુષના વચને. શું કામ? કઈ પામ્યા છે? કોણ? આ જેને નિશ્ચય કર્યો છે આત્માનો, એટલે પામે એ કે જેને આત્માનો નિશ્ચય થયો છે. આત્માનો નિશ્ચય કેવો થયો છે? છ પદ સપ્રમાણ, એક પદ પદને ગૌણ કે મુખ્ય કરતો નથી. આત્માનું કર્મનું કર્તાપણું કાયમ નથી તોય સ્વીકાર્ય છે. તો એને ક્યારે થાય? એ છ પદ સપ્રમાણ પરમ પુરુષના વચને થાય. કેમ કે આ વિવેક કોણ બતાવે? પરમ પુરુષ બતાવે. એટલે પરમ પુરુષના વચને જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય થયો છે. કેવા આત્માનો? છ પદ સપ્રમાણ. સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ પદ નિર્ધાર. સર્વાંગતા છ છ પદ તને આમ પાંચ સમજાયા છે કે શિષ્યો કે છઠ્ઠી ને સમજાય? તો કે પાંચની પ્રતીતિ થઈ એવી છઠ્ઠા નહીં થાય, કારણ મોક્ષ મેળવવા માટે એકય પદની પ્રતીતિ ઓછી ચાલે નહીં, સપ્રમાણ થવું જોઈએ. આ આખો અર્થ છે છ પદના પત્રનો. એકાંત મતનો આગ્રહ, નયની માન્યતા, સ્યાદવાદનો અભાવ, એવા કેટલાય કારણ છે કે લોકો એમ કહે કે કર્મનું કર્તાપણું અમે માનતા નથી. આત્મા પર પદાર્થનો ભોગતા થઈ શકે નહીં, તો પછી કર્મનો ભોગતા કોણ થયો? આવા આવા ઉડાડે પોતાની મેળે મતિ કલ્પના, અભિનિવેશ, આગ્રહ, મત, માન્યતા, અભિપ્રાય, એકાંતિક, નય આધારિત, તમામ નહીં, નહીંની દ્રષ્ટિએ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે નય એક અંશ છે અને પદાર્થ છે એ સમગ્ર છે. જો સમગ્રતાનો વિચાર ન કરી શકે એક અંશને લઈને, તો એ સમગ્રતાની એની દ્રષ્ટિ અંશની છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. 918માં પરમ કૃપાળુ દેવે આ વાતને મૂકી છે. તો આ સમજવાનું છે કે જે જે લોકો મુક્ત થયા છે, થાય છે અને ભવિષ્યકાળે થશે, એ કોણ થશે? તો કે જેને આત્માનો નિશ્ચય થયો છે તે. કેવા આત્માનો? છ પદ સપ્રમાણ આત્માનો નિશ્ચય, એકાંગી નિશ્ચય નહીં. બંધ મોક્ષ છે કલ્પના, ભાકે વાણી માહી. આત્માને બંધ શું, આત્માને મોક્ષ શું, એ તો સદા સદય મુક્ત જ છે. આવી વાતો નહીંમાં મીઠી લાગે, સાંભળવી ગમે, પણ હકીકત એ છે કે એને કોઈ પણ પ્રકારથી બંધની દશા વર્તે છે એ કોઈ કાળે પણ શંકા. કયો બંધ ભાવ છે, શેના કારણે એને બંધ દશા વર્તે છે, એ બંધ દશા એનો સ્વભાવ છે કે વિભાવ છે, એ ટળી શકે એમ છે કે કેમ, ટળી શકે તો એનો કોઈ ઉપાય છે કે નહીં, એના કોઈ સાધન છે કે નહીં. આ તો જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય, પામે તેનો સંગ જે તે બુડે ભવમાય. આવા બધા તો ભવમાં રખડી મરવાના છે. જ્ઞાન દશાનું ઠેકાણું નથી, હજી સમગ્રતાનો ખ્યાલ નથી, અખિલાઈનો ખ્યાલ નથી, તત્વ ક્યારે એકાંગી હોતું નથી. એ પરિસ્થિતિ સાપેક્ષ થયું એવા એની અસરને એના પરિણામને જે જાણતો નથી, સ્વીકારતો નથી, અને એક નહીંથી નિર્ણય કરીને બેઠો છે, એને મોક્ષ માર્ગ જ હાથમાં આવતો નથી. વર્તે મોહાવેશમાં એટલે એ બંધ ભાવને દૂર કરવાના પ્રયત્ન જ કરતો નથી કે સાધન કરવાની કાંઈ જરૂર નથી. વ્યવહાર બધો જૂઠો છે, વ્યવહાર કોલાહલ છે. શબ્દ પ્રયોગ તો સરસ વાપરે બધા પંડિતો છે ને, આને કોઈ પહોંચે નહીં. અજ્ઞાન છે, જડ છે, બાહ્ય છે, વ્યવહારની ક્રિયા તો દેહ કરે છે, એને આત્મા એ શું લેવા દેવા. બહુ સારું. હા, આદરવા લાયક નથી, વિચારવા લાયક નથી, કંઈક કંઈક આવે બધું. શબ્દ પ્રયોગ તો પંડિતો પાસે જ છે. પણ ભાઈ, દેહની ક્રિયાથી આ તને કેટલા બંધ થયા એ ખબર પડી? કારણ કે એને બંધ ભાવ એ છે હજી વિભાવ પર્યાય, અનાદિના સંગને લીધે. એટલે કૃપાળુદેવે સરસ શબ્દ આપ્યો કે આની અંદર ચર્ચામાં ન પડવું. જીવ કર્મ સંયોગ આ ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેહનો ભાખે જીન ભગવંત. અરે ભાઈ, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલા સર્વજ્ઞ પરમાત્મા જીન પરમાત્મા એણે પણ કહ્યું કે આ સંયોગ અનાદિનો છે. હવે કામ તારે સંયોગ કાઢવાનો છે, નથી એમ છે એનાથી થાય નથી જ. તો જીને કીધું ખોટું કીધું, ભાખે જીન ભગવંત. અને આ એમ કે ના ના, એમાં કાંઈ ભળે જ નહીં, એમાં કાંઈ આવતું જ નથી, અનાદિનો છે. આ એને સમજમાં ન આવે ત્યાં સુધી મુક્ત થાય કેવી રીતે? એટલે સાધન દશાનો નિષેધ કરે, ઉપાયોનો નિષેધ કરે, વ્યવહારનો નિષેધ કરે. તો બંધ નથી સમજાતો એને, કર્મબંધથી વિપરીતવાળા સાધનો કેવી રીતે સમજાય? તો આખો ધર્મ શું છે? ધર્મ એવો આચાર છે કે જે કર્મબંધથી વિપરીત છે. ધર્મના તમામ આચારો કર્મબંધથી વિપરીત છે. હું કોઈ પણ ધર્મનું અનુષ્ઠાન કરું તો એનો પરિણામ બંધ આવે કે છૂટી મુક્તિ આવે, કર્મથી છૂટી થાય. કર્મ કટેશો જીન વચન, તત્વ વચન. એ ભાઈ, એ ભાઈ તું સમજ, જીનેશ્વરનું વચન કર્મ કાપે છે. તો ધર્મ શું કામ? આ સાધન કર્મ કાપવા માટે, આ બંધ દશામાંથી નિવૃત્ત થવા માટે. તો છ પદનો સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય થવો જોઈએ. એકાંતિક નહીં, એકાંગી નહીં, હું માનું એવો આત્મા એમ નહીં, જે છે એ આત્મા. કોઈ કારણથી એને બંધ દશા વર્તે છે તો વર્તે છે, અનંત જન્મ મરણ લઈ રહ્યો છે, નથી ખબર તો ક્યાંથી આવ્યો તું? શુદ્ધ હતો તો સિદ્ધપદમાંથી તારો જન્મ થયો, કર્મસંગના કારણે જન્મ થયો છે. પૂર્વકર્મનો ઉદય એનું શું બતાવે છે? કે પૂર્વે કર્મ કરેલા છે તે. આ એક વાક્ય જો સમજાય, જે જે આત્માઓને, જે જે પુરુષોને છ પદ સપ્રમાણ એવા આત્માનો નિશ્ચય થયો છે, કેવો આત્મા? છ પદ સપ્રમાણ. પણ એ નિશ્ચય ક્યારે થાય? પરમ પુરુષના વચને, સ્વેચ્છાએ ન થાય, શાસ્ત્ર વાંચીને ન થાય. આ પરમ પુરુષ તેને કહો જેને કોઈ ગ્રંથ ગ્રંથિ નથી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પરવા. આ પરમ પુરુષ, એ પરમ પુરુષની દશા 7-8-9 પત્રની અંદર કંચન કિચકોજી કા આખી સવયો મૂક્યો છે, સમયસાર નાટકનો એ બતાવે છે કે આવી એની દશા હોય છે પરમ પુરુષની. એના વચન આ જ્ઞાની, આ સદગુરુ, આ સત્પુરુષ, આ એનું લક્ષણ કે જેના વચનથી છ પદ છ પ્રમાણે એવા આત્માનો નિશ્ચય થાય. આત્માનો નિશ્ચય કોઈ વાતે અધૂરો ન હોય, અપૂર્ણ ન હોય, ઊણો ન હોય. બધા જ પાસા, બધા જ પડખા આત્મા સાથે સંબંધિત, એના આવાગમનના કારણરૂપ, એના પરિભ્રમણના કારણરૂપ, એના ગતિભ્રમણના કારણરૂપ જે છે તેનો યથાર્થ વિચાર જ્યાં થાય એ જ છૂટવાની વાર્તાનું કરી શકે. એટલે 64મા પત્રમાં મનસુખરામ સૂરીરામ ત્રિપાઠી જેવા પ્રખર વેદાંતીને કૃપાળુદેવે કહ્યું કે ભાઈ, તમારા દર્શનમાં છૂટવાની વિધિ સંપૂર્ણ નથી. કારણ કે આત્મા સાથી બંધાયો છે, કેમ બંધાયો છે અને કેવા પ્રકારે બંધાયો છે આ જ્ઞાન જેને નથી એને આત્મા સાથી છૂટે, કેવા પ્રકારે છૂટે અને કેમ છૂટે એ જ્ઞાન હોવું સંભવિત નથી. બેસે છે વાત? અન્ય દર્શનો અને વિતરાગ દર્શનમાં આ તફાવત, અને આજે તો વિતરાગ દર્શનમાં પણ આવું થઈ ગયું છે. વિતરાગ દર્શનમાં પણ આવો એકાંત ઊભો થઈ ગયો છે. એટલે આ તો આ જે આ પેરેગ્રાફ છે ને, બે લીટી જ ખૂબ વિચારવા જેવું છે કે જે જે પુરુષોને એ છ પદ છ પ્રમાણ એવા આત્માનો નિશ્ચય થયો છે, જેવા તેવા આત્માનો નિશ્ચય કરિશ્મા, અને એ નિશ્ચય પરમ પુરુષના વચને થયો છે, તે પુરુષો સર્વ સ્વ સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વસંગથી રહી અસંગતા પામે છે, બધો સંગ ગયો. આજે આપણે પરિભ્રમણમાં છીએ, કર્મસંગને કારણે આધિ છે, વ્યાધિ પણ છે અને ઉપાધિ પણ છે, એનાથી રહિત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં પણ તેમજ થશે. શબ્દ પ્રયોગ સમજાય છે? તેમજ જે પરમ પુરુષ જે પદને પામ્યા છે તે જ પામ્યા છો, જે પરમ પદને નાથ તે મુજ ને પમાડ. આપણે સંવત્સરી ક્ષમાપનાની આલોચના બધી પૂરી કર્યા પછી કહી છે કે મેં પાપો અગણિત કર્યા છે જન્મો જન્મના, આજે હું તારી પાસે ખુલ્લા કરું છું, પણ બધું કરીને કરવું શું? નાથ વિનંતી એટલી જ છે કે તમે જે પદને પામ્યા છો એ પદ મને પમાડો. સાચી દ્રષ્ટિ, સાચી સાધના, અંતરની આરઝુ થોડી હોય ને, રોજ 5 મિનિટ પણ આવી હોય ને ઝંખના કામ કાઢી જશે. પણ સાચા હૃદયની તલસાટ, તમન્ના, વેદના કે પ્રભુ અજ્ઞાનને કારણે આ સ્વપ્ન દશા ક્યાં સુધી? હું કુટુંબમાં છું, ધંધામાં છું, નોકરીમાં છું, અનેક પ્રકારે વ્યવહારોથી સંકળાયેલો છું. લોકોને લાગે છે કે આ કેટલો બધો કુશળ છે, આ છે તે છે, આ મારી સ્વપ્ન દશા છે પ્રભુ, આ મારું સ્વરૂપ નથી. લોકો ભ્રમિત છે, હું ભ્રમિત ન થાઉં, મારી ભ્રમણા તોડ. મને એમ છે હું આમ કરી દઉં, તેમ કરી દઉં, કુટુંબનું સુખ કરી દઉં, આનો થશે, આનો આમ, મને ભ્રમણામાંથી બહાર કાઢ, આ મારું કામ નથી, આ મારું સ્વરૂપ નથી, આ મારી મોહદશા છે, આ મારી અંધદશા છે, આ મારી ભ્રાંતિ છે, આ ભ્રાંતિમાંથી નીકળવું આકરું છે. આ સ્વપ્ન દશા અનાદિની છે, સ્વપ્ન દશા તૂટતી નથી, અને અહંભાવ અને મમભાવ એ સ્વપ્ન દશાને કારણે છે. જેની સ્વપ્ન દશા તૂટે એને અહંભાવ શું રહે, એને મમત્વ ભાવ પણ શું? જેમ ગમે તેટલો સપનાની અંદરનો સંસાર હોય એમાં શું મમત્વ ભાવ કરીએ? સપનામાં સરસ મજાનો મારો બંગલો તો એવો સરસ હતો, શું કામનું મમત્વ ભાવ, શું કામનો છે, રહેતોય નથી. જેવું ખ્યાલ આવે કે સપનું હતું એટલે કે લે ગાંડો થવાનો, સપનાની વાત તો ભૂલી જાય. આ જે છે એ જો, આ આપણો અહંભાવ અને મમત્વ ભાવ જે નિવૃત્ત કરવા છ પદ કીધા છે. મૂળભૂત આપણી દશા આપણે અનાદિકાળથી સ્વપ્ન દશામાં છીએ. સ્વપ્ન દશા જેવી ભ્રાંતિ બીજી એકઈ નથી. સ્વપ્નને સાચું માની લેવું, સ્વપ્ન છે તે જ હું છું, સ્વપ્નવત સંસાર એ જ મારો છે, એમાં માલિકી, એમાં સ્વત્વ, એમાં કર્તાપણું, એની અંદરનું મિથ્યા અભિમાન, આ બધું જ વણાયેલું છે આપણા સંસારમાં. એટલે રાગ દ્વેષ ક્રોધ કામ માન માયા બધા જ કષાયોના સહારા વિના આપણે સ્વપ્ન દશામાં ટકી શકીએ એમ નથી. જો જીવનને પરિવર્તનની પળ ઉપર લાવીને મૂકી દેવું હોય તો એક પ્રતિતિ કરવી કે મારી આ સ્વપ્ન દશા છે ને હે પ્રભુ, હું આમાંથી ક્યારે મુક્ત થાઉં? લોકો મને ગમે તે માને, લોકોને મારી સ્વપ્ન દશા ઉપર મજા કરવી હોય તો કરવા દો, ગાળો દેવી હોય તો દેવા દો, ગાળો એ દે લોકો તો કંઈ, બધા આપણી પૂજા કરે, પણ એ પણ મારી સ્વપ્ન દશા છે, મારે ન જોઈએ. મારું પદ તો તમે બતાવ્યું એ જ. આ વિચાર કરીએ છ પદના પત્ર ઉપર, તો છ પદનો પત્ર આપણો કૌશગનો વિષય બને, ધ્યાનનો વિષય બને. એનું એક એક પેરેગ્રાફ બબે લીટી તંતન લીટી ઉતાવળ કરવીને આંખો જે કડકડાટ હું બોલી જાઉં છું, શું કરી પણ. સ્વપ્ન દશાની ભ્રાંતિ રોજ ભાંગવી જોઈએ, રોજ એના ઉપર હથોડા પડવા જોઈએ, નરમ પડી જશે, ટકશે નહીં. શું કામ ટકશે નહીં? પરમ પુરુષના વચન જેવું એરણ છે અને ઓલા ઘા મારે છે, હવે પદાર્થને તૂટે છૂટકો છે. એરણ કોઈ દી તૂટવાનું નથી. વિશેષ ભાઈએ વાત કરી છે, એ અવસર હશે ત્યારે આપણે આગળ વધીશું. અહીંયા તો બે ચાર જે વાક્યો છે એનું ફરીથી અનુપ્રેક્ષા કરીએ આપણે, અને સ્વાધ્યાય તો સાંભળવાનો છે પણ પછી કામગીરી ક્યાં કરવાની છે? મનન ચિંતનમાં, આપણા વિચાર યોગમાં, અને કૃપાળુ દેવ તો કેટલું સરળતાથી કર વિચાર, તો આનો વિચાર કર, આ પુરુષના વચનનો. જેટલો કરીશ એટલો પ્રકાશ થશે, અંધકાર નહીં થાય, અભાનતા નહીં આવે, જેટલો કરીશ એટલું ભાન થશે. બરોબર છે, વિશેષ વિશેષ.